बोलो स्वामी नारायण भगवान की जय। वाला भक्तो खबर नहीं अपना वाला वाला घनश्याम महाराज जार थी बैठा त्यार थी श्री स्वामीनारायण मंदिर कारेली बाग वडोदरा प्रांगण में हर हमेश माटे आपने एना आनंद थी छलकाता राख्या छे। एमनो आनंद हर हमेश वधतो रहे एटला माटे તેઓએ આપણને તેમના સ્વરૂપના મહિમાનું લીલા ચરિત્રોનું રસપાન કરાવવા માટે કથા વાર્તાનું આયોજન પણ અવારનવાર કોઈ અને કોઈ નિમિત્તે અહીંયા ગોઠવવાનું ચાલુ રાખ્યું છે। આજે પંચરાત્રી ભક્તિ સિદ્ધિ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે એના યજમાન પદે લગભગ જ્યારથી અહીંયા મંદિર બન્યું એવા 17 વર્ષથી બહેનોના મંદિરમાં ઠાકોરજીની સુંદર સેવા આપતા એવા શ્રી ચંદ્રિકાબેન મૈજીભાઈ પટેલ અહીંયાના યજમાન છે અને એમના વતી અત્યારે પૂજન કરવા માટે તેમના બંને ભાઈઓ પરમ ભક્ત શ્રી જયંતિભાઈ એમ પટેલ તથા પરમ ભક્ત શ્રી વિનોદભાઈ એમ પટેલ પૂજન માટે પધારશે। સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા
સદ ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ કામ કરી સિદ્ધિ જય સદ ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ
સ્વામિનારાયણ ભગવાનની જય। બહુ જ સરસ ધનુર્માસથી અટકેલી ભક્તિ સિદ્ધિ ગ્રંથની કથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા જે મહાસાગર સમા અનાદિ મુક્તરાજ એમણે પુરુષોત્તમની પરાભક્તિ માટે જે જે આમાં ભાતું બંધાયું છે એ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી કોંડળવાળા આપણા ગુરુજી આપણને સુંદર રીતે સમજાવી રહ્યા છે। તો તેઓને પ્રાર્થના કરું કે ભક્તિ સિદ્ધિની બાકી રહેલી કથા આજથી અમને સંભળાવવા કૃપા કરશો પૂજ્યપાદ ગુરુજી।
સહજાનંદ સ્વામી મહારાજની જય। સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી ઘનશ્યામ મહારાજની જય। શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય। ભવસં ભવભીતિ ભેદનં સુખ સંપદ કરુણાનિકેતનં વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંભુજમ પૂજિતં સુરનરોત્તમિર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે હે જી હાજરા હજુર મારે નાથ છો સદાય હરિ સાક્ષાત અનંત જીવનારૂઢા માટે તમે કરો છો સદાય વાત હે સર્વાધાર પૂર્ણાત્મા મારા પ્યારા પુરુષોત્તમ સર્વ કર મારી આપ છો, ટાળો છો સહુનું માયાતમ, સુખ આપો છો સહુને આપો છો અતિશય પ્યાર, હે પિયુ મારા પાતળા તમે જ મારા આત્માના આધાર. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ, શ્રી ઘનશ્યામાય નમો નમઃ, શ્રી હરિકૃષ્ણાય સર્જુદાસાય નીલકંઠાય નમો નમઃ, નીલકંઠાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ
ભગવાનની જય.
વાલા ભક્તો, આજે વડોદરા સ્થિત કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વાલા ઘનશ્યામ મહારાજના પ્રાંગણમાં ધનુર્માસમાં કથા કરી, ધનુર્માસ વિતાવીને આપણે આગળ કથા કરી, ગ્રંથ પૂરો કરવા, પણ શરદી ઉધરસને કારણે ગળું બગડતા પછી છેવટે આપણે ત્યાં રોકાવી દીધી. એ જ આ ભક્તિ સિદ્ધિની કથા કે જેના રચયિતા 500 પરમહંસમાં જે શિરોમણિ, જેને ભગવાન સ્વામિનારાયણે પોતાને સ્થાને બેસાડીને બંને આચાર્યના કાંડા એના હાથમાં હોપી સમગ્ર સંપ્રદાયનું સુકાન સંભાળવાનું કહેલું, એવા યોગીરાજ ગોપાલ સ્વામીએ લખ્યો છે. 22-23 શ્લોકનો એકદમ નાનો આ ગ્રંથ, પણ આમાં બહુ મોટી વાત લખી છે. ભક્તિને સિદ્ધ કરવાનો ઉપાય બતાવતો ગ્રંથ એટલે કે ભક્તિ સિદ્ધિ. આજે એ અધૂરા ગ્રંથને પંચ દિવસનો રાત્રિય કાર્યક્રમ રાખી, જ્ઞાન યજ્ઞ રાખી પૂર્ણ કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. આજે ફાગણ સુદ 8 મારો સત્સંગ ડે છે. સેથળી મુકામે મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રાધારમણ સ્વામીએ મારું કાંડું જાળ્યું એને આજ 30 થયા. પછી ફાગણ સુદ 8 મને કંઠી બાંધી અને ચૈત્ર સુદ 8 મેં ગ્રહ ત્યાગ કર્યો. એક્ઝેક્ટ 1 મહિને ચૈત્ર સુદ 8 ગૃહ ત્યાગ ડે છે અને ફાગણ સુદ 8 સત્સંગ ડે. હમણાં ચતુર્ભગતે કહ્યું એમ, મારા સત્સંગમાં પ્રવેશ પહેલા ચતુર્ભગત સત્સંગમાં પ્રવેશી ગયેલા હતા. હું જ્યારે સેંથળીમાં સ્વામી પાસે આવ્યો ત્યારે ચતુર્ભગત ત્યાં સેવામાં હતા અને પછી તેઓ સનાળી મંદિરમાં સેવા કરતા, અને થોડાક 6 મહિના ગયા છે અને મારી પાછળ એમણે ધૂબકો માર્યો. પછી 400 મહિના ગયા છે અને ધર્મજીવન સ્વામીએ ધૂબકો માર્યો. મુનિ સ્વામી અને ભંડારી સ્વામીએ તો અમને ધોત્યું પહેરતા શીખવાડ્યું, ગોળી શીખવાડી, સંત સમાગમ કીજે. અને આવી રીતે અમારે બધાને તરી તરી વરહના વાણા વાઈ ગયા, તરી તરી ચોમાહા માથેથી ખળખળિયા નાખતા ગયા. ત્રણે ત્રણ દાયકા વ્યાઈ ગયા. અને પાછળથી આ બધા જુદે જુદે સ્થળે જન્મેલા બધા ભગવાનના ખરેખરા મુમુક્ષુ મુક્ત સમા મહાત્માઓ પાછા આવી મળ્યા, કે ગંગામ ગાગડિયા ભળ્યા અને ભારે ભક્તિનું પૂર આવ્યું. એમાં કંઈકના મળ ધોવાણા, કંઈક જીવ ભગવાનને પામે જાય છે અને પામશે. આ ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માંડમાં પધાર્યા પછી આ સત્સંગની અંદર કેટલો કેટલો સમાસ, કેટલા આશ્ચર્ય, કેટલા ચરિત્ર, કેટલા આખ્યાન, કેટલો કેટલો સમગ્ર બ્રહ્માંડમાં નફો 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 ને ફાયદો ફાયદો થયો છે. ભગવાન સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા ત્યારથી આનંદ આનંદ ને આનંદ છે. તો વાલા ભક્તો, સૌ પ્રથમ તો આ કથા કોણ જાણે વળી આજે જ પ્રારંભ થઈ અને મને આટલા બધા સંતો ભક્તો પાસે આશીર્વાદ માગવાનો ચાન્સ મળી ગયો. દેશ વિદેશમાં ગામોગામ લાઈવ ઇન્ટરનેટમાં સાંભળી રહેલા પણ અનેક ભગવાનના લાડીલા પ્રેમી નિષ્ઠાવાન ભક્તોને પણ આજે હાથ જોડીને વિનવીને કહું છું કે સૌને પગે પડીને તમારા આત્મામાં બિરાજમાન મારા આત્મા એવા શ્રી હરિને વિનંતી કરું છું કે રૂડા રૂડા એવા આશીર્વાદ દો કે તમારા સિવાય કાંઈ અનુભવાય નહીં. એમ જીધર દેખું ઉધર તું હી તું, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં યાદી ભરી આપની. સમગ્ર સંસાર બસ કેવળ તમારા મય દેખાય, સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. પરમાત્મા દિવ્ય છે, અલૌકિક છે, નિર્વિકારી છે, સર્વાધાર છે, સર્વજ્ઞ છે, સર્વપ્રકાશક છે, સર્વની અંદર અને પર છે, સર્વને વિશે રહ્યા થકા વ્યતિરેક છે અને સર્વની ચિદ અચિત પ્રકૃતિની વિકાસ અને સંકોચ અવસ્થા જેનામાં થાય છે અને ઉત્પત્તિ વેળાએ પાલન વેળાએ અને પ્રલય વેળાએ પણ તેઓ ક્યારેય સ્વરૂપથી કે જ્ઞાનથી કોઈ પણ પ્રકારે વિકારને નથી પામતા એવા ને એવા જે સદાય બિરાજમાન રહે છે એવા મારા નાથ પ્રાણ પ્યારા પરમાત્માના ચરણમાં વંદના કરું છું કે આજે આ સત્સંગ ડે નિમિત્તે ખૂબ ખૂબ સત્સંગનું અમારું બધાનું ભલું થાય, અમારામાં તમારી એક જ ધારી સર્વોપરી નિષ્ઠાને ઉપાસના રહે, આપનું સદાય દાસત્વ રહે, સંતો ભક્તોનું દાસત્વ રહે, આપનામાં અતિ પ્રેમ રહે, આપનો અતિ દૃઢ વિશ્વાસ રહે, આપની ઉત્તમમાં ઉત્તમ સર્વોપરી નિષ્ઠા નિર્વિકલ્પ નિશ્ચય સહ અતિ દૃઢ તમારો વિશ્વાસ રહે. અને હે ભગવાન, પ્રેમે યુક્ત સતત આપનામાં અમારું મન ચોટેલું રહે, અખંડ વૃત્તિ રહે, એટલી સત્સંગ ડે નિમિત્તે આપના ચરણમાં પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. અને આજનો જે આ રૂડો 5 દિવસનો જ્ઞાનયજ્ઞ પ્રારંભાય છે એના યજમાન આપણે જ્યારથી કારલીબાગ મંદિરે આવીને અહીંયા છાપરામાં ભગવાન બેહાડ્યા ત્યારથી બહેનોના મંદિરમાં જેવો સેવા પૂજા કરે છે એવા અમારે જયંતિભાઈ વિનોદભાઈના બેન ચંદ્રિકાબેન મહિજીભાઈ પટેલ એમણે આ 5 દિવસના જ્ઞાનયજ્ઞનો લાભ લીધો છે. આખોય મહિજી દાદાનું કુટુંબ ખૂબ પવિત્ર અને ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં હેતાળુ છે, જેઓની ડૂબીને રહેવાની ઈચ્છા ખૂબ. પંકજભાઈ એમના બનેવી થાય, મને આવીને બહુ કહી ગયા પંકજ ડી પટેલ કે નામ લેતા નહીં, યજમાનનું નામ લેતા નહીં. મેં કીધું મારો સ્વભાવ ઊંધો છે, કોક એમ કહી જાય કે અમારું કંઈક કહેજો એનું ઠામુકું ન કહું, અને કોક એમ કહે કે અમને ડૂબીને રહેવા દીજો તો એને છે ને હું સીપીએ પકડીને બહાર લાવું. છે પાયાના પથ્થર, જોકે એને બહાર લવાય નહીં, પણ મહારાજ કહે છે ને કે સમર્થ હોય સમાધિમાંથી પાછા લાવે ને સમાધિમાં મોકલે, એમની રીત જુદી. એમ ભગવાનના ભક્તને જો જેવા છે એવા ન કહીએ ને ન વખાણીએ ને એનો મહિમા ન વધારીએ તોય ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય, અને આપણામાં તમો ગુણ આવે. માટે આપણે એવા તો કાંઈ પાયા બહાર કાઢવા નથી, પણ પાયાને લાખ વાર વંદન કરીએ કે જેના ઉપર બિલ્ડિંગ ઊભું છે, સમજાણું. અને પાયાનો પથ્થર તો અજર અમર છે, અને શિખરોની ધજા તો કંઈક વાર ફાટે ને વાહાડા ભાંગે ને કોકના તોલા તોડે, અને શિખરોમાં કંઈક કાંકરા ખરે ને કલર કરવા પડે, પણ પાયાનો પથ્થર તો અકબંધ એમનામ એમ સુરક્ષિત રહે ને એના ઉપર બિલ્ડિંગ સુરક્ષિત રહે. એમ આ સત્સંગની અંદર પાયામાં બેઠેલા એવા જે સંતો ભક્તો બહેનો એ તો ખરેખર શ્રીજી સ્વરૂપ છે. કેમ જે શ્રીજી મહારાજ હવના પાયામાં છે, એમ જ આ પણ આ દિવ્ય સત્સંગના પાયામાં છે. માટે એને પગે પડીને વંદન કે તમે છો તો બધું છે. માટે વાલા ભક્તો, પાંચ દિવસના આ જ્ઞાન યજ્ઞને આપણે આજે પ્રારંભ્યો છે. બુધ શુક્ર શનિ અને રવિએ આ બપોરે રવિસભામાં સાંજે પૂરો થશે. સૌ આનો લાભ લેજો ને લેવડાવજો. વાલા ઘનશ્યામ મહારાજ ખૂબ રાજી થશે. ચતુર્ભગતે સુંદર મંગલ ઉદબોધન કર્યું, ગ્રંથ વિશે માહિતી આપી. એવો જ આ અનુપમ ગ્રંથ આપણે બધાએ એનો સ્વાદ ચાખેલો છે, એટલે એને વિશે કંઈ વધારે કહેવાની જરૂર નથી. પણ ચતુર્ભગતે કહ્યું એમ, વડોદરાનો સત્સંગ ભાગ્યશાળી ખૂબ છે. સુરતના હરિભક્તોને 15 દિવસ સંત મંડળનું સાનિધ્ય અને કથા વાર્તાનો યોગ રહ્યો, તો અત્યારે એમના ફોન આવે છે કે હવે અહીં કંઈ ગમતું નથી એમ. સમજ્યા, ઓરડો સૂનો લાગે, ઘર સૂનું લાગે, વાંસરી સૂની લાગે, ફળિયા સૂના લાગે, અને આખી શેરિયું સૂની લાગે છે. કેમ જે 15 દિવસ સુધી ત્યાં પરમહંસ નાતા જોતા ખાતા પંક્તિઓ પડતી હાલતા ચાલતા હરતા ફરતા એ બધું ખૂણે ખાંચરેથી દર્શન થતા, અને આજ હવે બધું કાંઈ ન મળે. પણ 15 દિવસમાં એ લોકોને જે શાંતિ અને આનંદ થયો એ અહીંના લોકોને 365 દી થાય લ્યો. માટે અહીંના લોકોના વખાણ ચતુર્ભગતે બહુ કર્યા, પણ દ્વારિકાવાળા જેવું ન થાય. દૂર ભગવત લોકો એમ યાદવો નિતરામ અભી, સમજાણું. બહુ ભેળા રહેવાથી મહિમા ઘટે, બહુ વરસાદ વરસે ત્યારે વરસાદનો મહિમા રહે. જે વસ્તુ બહુ ઉત્પાદન થાય તે વસ્તુની માર્કેટમાં કિંમત ડાઉન થાય. રોજને રોજ જલેબી એની માએ ખવડાવી ત્યારે છોકરો ખીજાણો કે રોજ જલેબો, બીજું કાંઈ તને આવડે છે? તારે એની બાઈએ કીધું આ કેમ જલેબી થાય તને ખબર પડે છે? ગરીબને 12 મહિને કટકો નથી મળતી, આ તને રોજ ખવડાવું છું ને એટલે જલેબીનો જલેબો થઈ ગયું. એમ અમારે કારલીબાગવાળાને એવું નથી થયું. એટલે તો તમારા વખાણ થયા એમ, અને થયું હોય તો તમારી કઠણાઈ, એનું અમે શું કરીએ જલેબી. પણ ભગવાન શ્રી હરિએ તમને વડોદરામાં વાસ આપ્યો, અને કારલીબાગમાં આવું મોટું મંડળ થયું, મંદિર થયું, આવો સત્સંગ થયો, શાંતિવાળો, આત્મીયતાવાળો, એક રસ્તાવાળો, વ્યવસ્થિતપણે ભજન ભક્તિ કીર્તન એ ખખડભબડ વિનાનું હાલ્યું જાય, અને આવો મોટો સંત મંડળ ને બધું તમને પરમેશ્વરે આપ્યું એટલે તમે ભાગ્યશાળી તો ખરા જ. એની તો ના પડાય નહીં, કેમ બોલ્યા નહીં આનંદવાળા? આ લોકો ભાગ્યશાળી કે નહીં? આ તમારે ધુમાડા ખાતા આ ટ્રાફિકમાં હાઈવે રોડના એક્સિડન્ટનું જોખમ લઈને અહીંયા આવવું પડ્યું, આને કાંઈ નહીં જવાનું. પાથરણા અમારે પાથરવાના, આવીને એને બેહવાનું, સમજ્યા? તો સિયાજીરાવના દીકરાને દીકરીઓ હોય એવો સુખ છે. બાદશાહ છે બાદશાહ, એટલે અમારે વડોદરાવાળા છે ને ક્યાંય બારીગામ જવાનું પસંદ નથી કરતા, કે હારાય આવી નહીં ગોતવા, કારણ કે સત્સંગ મૂકીને ક્યાં દુઃખી થવા જવું. આ ભટ્ટ ચેન્નાઈ ગયા છે મદ્રાસ, પણ જાતા નથી મદ્રાસ, અહીંથી હલાતું નથી, આ સત્સંગ મૂકીને જવાતું નથી, સમજ્યા? આવલ્યા મૂળજીભાઈ ઠેઠ સુખપુર કચ્છમાં રહે, સમજ્યા? પણ સુખપુર કરતાંય વડોદરામાં સુખ વધારે આવ્યું, એમ કહીને ગામના કરખે પડખેના બીજા ત્રીજા ભક્તોએ વડોદરામાં વાસ કર્યો. એમાંય કાલીબાગમાં ભીહ મારતા આવે છે, કાલીબાગની જમીનનો ભાવ વધારી દીધો તમે બધાએ, બીજા એરિયામાં મંદિરને કારણે ભાવ ડાઉન થયો છે, પણ કાલીબાગની જમીનનો ભાવ તો રાતે ન વધે એટલો દિવસે વધે, દિવસે ન વધે એટલો રાતે અપ થાય. કેમ જે અહીંયા તમે બધા અહીંયા આવીને રહ્યા ને એનો આ બધો પ્રતાપ છે, માનો ન માનો, પણ તમારા ભાગ્ય વિધાતાએ કંઈક હારી શાંતિ લઈ છાપાણી પીને લખેલા છે ફેસમાં, સમજ્યા? એટલે આ બધું તમારું જોરદાર નસીબ છે. પણ જે મળ્યું છે એને પચાવશો તો વિશેષ મળશે અને લાંબુ ટકશે. જો આનો આફરો ઉભરો છીડ્યો અને એક થઈ ગયું તો ભાંગીને ભૂકો થાય, વાત આટલી સમજવાની છે. અને જ્યારે જીવને મને બોલાવે, વખાણે મોરી બેહાડે, મારું નામ લે, મને કાંઈક આમ ઉપસાવે એવા જ્યારે અંદરથી ઘાટ થાય, એને ભૂંડામાં ભૂંડા ભંગારમાં ભંગાર ઘાટ સંકલ્પ કહેવાય. અને એવા ઘાટ સંકલ્પ જ્યાં સુધી માથામાં કીડાની જેમ ખદબદે ત્યાં સુધી પરમેશ્વરની ભક્તિ કે પ્રીતિ હોય જ નહીં, અને એનું માથું હળ્યું કહેવાય નહીં, કઠણાઈવાળો કહેવાય. માટે એવા હલકામાં હલકા નીચ ભૂંડા સંકલ્પ કદી કરવા નહીં, શાંતિથી પાછી વૃત્તિ વાળીને પરમેશ્વરમાં તલ્લીન રહેવું. ભગવાન આપણું બધું હાચવે છે ને કરે છે ને સુખનો પાર નથી, સમજ્યા? માનને મૂકી રે તમે આવો મેદાનમાં, એમ બોલ્યા ગંગા સતી. ભક્તિનો મોટો દુશ્મન માન છે. સાંભળ બેની હરિરીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેર. ભગવાનને જેની સાથે વેર એની સાથે આપણે પ્રીતિ રખાય નહીં, પરમહંસો બરાબરને. તો આજે અમારો સત્સંગ ડે છે, સીધી સાદી યુવાનોને કામ લાગી એવી એક પ્રાર્થના લખેલી છે, હું કરું, તમે બધા રાજી છો ને? ગુરુદેવ આદેશ. ગુરુદેવ બસ. हमरे गुरुदेव का हुक्म हमको मिल गया है, अब हम आगे बढ़ते हैं. आज मारे ने गुरु ने तरी तरी सोमाहा भेड़ा भी आई गया. आज थी तरी वर पहला हेथड़ी ना मंदिर में गुरुदेव ना मने दर्शन थे, समझे? तरी वर भी आई गया गुरु एवा नेवा नहीं चढ़ी नहीं उतर, समझा? સુરતચંદ્ર હેઠા પડે પણ ગુરુની કાંકરી ન ખરે. અલમસ્ત જોગી જેવા રાજકોટ ગુરુકુળના જોગી સ્વામી, એવા કુંડલ ને કારેલી બાગના મુનિ સ્વામી, ભાગ્યનો પાર નથી. આટો અટાણે વિદ્યમાન છે એટલે આની કિંમત નથી. પણ જેથી ગુરુ નહીં હોય ને તેથી આપણે પોકે પોકે રોહું કે હવે એ ગુરુ જોવા ક્યાં મળે, એ ગુરુનો દર્શન ક્યાંથી, એની વાત ક્યાંથી, એનું આપણને વચન ક્યાંથી, હવે એ ક્યાંથી, સમજ્યા? અને આ નાના નાના ટાબરિયાઓને તો ગુરુ એવા ચોકલેટ આપીને પ્રેમ આપે, અને અડીખમ સભા મંડપમાં બેઠા હોય 24 કલાક ન્યાન્યા હુએ, સમજાણું? ખાલી બે ટાઈમ ડખોળીને પી જાય પથ્થરમાં, જેને સ્વાદ નહીં, માન નહીં, કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, આવા પરમહંસ કોર કળી કાળમાં કાલીબાગ મંદિરમાં બેઠા છે તારે તમારે પરમેશ્વરને અણુય છેટું નથી. મહિમા સમજો જોઈ, જેને મહિમા એનો બેડો પાય, અને જેના હૈયા હુકાઈ ગયેલા હોય ત્યાં કાંઈ લાપડું ન ઉગે, સમજ્યા, અને મહિમાની નદીઓ વહેતી હોય ત્યાં તો ગગન ચુંબી મોટા વડલા હોય, એમ આ મહિમા તો છે ને માણાને ન્યાલ કરી નાખે બાપા. અને ગુરુદેવને પ્રતાપે તો આ લીલી શીતળ છાયા છે સમજ્યા, આવડ્યા આવડ્યા નાના નાના પરમહંસ, નાના નાના પાળા અને સાધકો અને મુમુક્ષુઓ બધા આ સત્સંગની લીલી છાયામાં એવા એવા બધા સુખી ને શાંતિ જીવન જીવે છે, ન પૂછો વાત. લ્યો ટાઢું થાય ટાઢું, પરમહંસની સભા જોઈને અંતર ટાઢું થાય. અને જે ગોપાલન સ્વામીએ ગ્રંથ લખ્યો છે એ ગોપાલન સ્વામીનો આ પરિવાર, છઠ્ઠી પેઢીએ ઊન ગુરુ અને આ બધા હાથમી પેઢીએ. લ્યો કરો વાત, શેન લીલા લેર હે ડિયાર. જો હવની મોર આવીને બેહી ગયા ને પ્રેમ બહુ, સમજાણું એક બે દાંત દેનારા જોઈ. જો આ અમારે ખુરશીધારી બાપાઓ ઠેઠથી ઠેઠ જોયું, હા જોયું એમનો પ્રેમ જોયો. મારે એમ કે રાતે કોઈ આ ખુરશીવાળા નહીં આવે, પણ મારા રાતે આવી ગયા, મોતિયા ઉતારીને પૂગ્યા હો. કથા જવા દે બીજા, હા કારણ કે આ લાભનો એણે ધનુર્માસમાં સ્વાદ ચાખેલ છે, નહીતર ન આવે સમજ્યા. મારે એમ કે ખીચડી હોય તો જ આવે, પણ આ એકય બાપો ખીચડીઓ નહીં. અટાણે કોણ રાતે બાપો ખીચડી આપે, કેવળ કથાના હવાદ માટે આવ્યા છે, બીજો કોઈ હવાદ નહીં. અને આપણે તો કંઈ નહીં એના રોજ બહુમાન કરીને હાર પહેરાવીએ છીએ, ઠોહાવીએ છીએ, અને મારે તો માન દેવાની ટેવ જ ન મળે. ટડકાવી ટડકાવીને મેં તો 85 સાધુ કર્યા, ટડકાવી ટડકાવીને એટલે હરિભગત કર્યા, પપલાવી પપલાવીને મેં કોઈને કર્યો નથી અને કરવોય નથી. એમાં મજા નથી આવતી મને, રોજ ઉઠીને એની ચિંતા થાય, આનું મોઢું બગડશે, આનું ખોટું લાગશે, આનું થશે, આને હાથ ફેરવી રહી ત્યાં બીજો વાહો રાખી રહ્યો ને બેઠો રહે. હા એને હજી વાત ફેરવી નહીં તો બીજો ફેરવા જ કરવું, હું તો એમ જ રહું ને. જો મેં હાથ ફેરવવાનું રાખ્યું હોત ને તો આટલા ગ્રંથોની કથા ન થઈ હોત, આટલા સંત મંડળના વિસ્તાર નો થયા હોત અને કાંઈ મારથી ન થયું હોત. હા હાથ ફેરવા કર્યો હોત તો રૂપિયા બહુ આપ્યા હોત, તો કદાચ આ સિમેન્ટ પાણાનું છે એને બદલે સાંજીનું હોનાનું હોત, પણ આવા પરમહંસ ન હોત, તો તમારે જેવા દિવ્ય હરિભગતનો લીલો છમ સમુદાય ન હોત. કારણ કે હાથ ફેરો ફેરો કરવામાં એવું બધું થાય નહીં. ટડકાવી ટડકાવીને હરોળી હરોળીને હરખા કર્યા તાર હવે જુઓ, એક ભાથામાં બાણ ભીર્યા હોય એમ બેઠા હોય, કોઈ કોઈને અરે ભરાય નહીં, કેમ છે કાંટા હરોળી નાખેલા ને, બધું હુચ્ચેર જ હાલે. ખબર જ હોય કે જો કોઈને અરે જરાય ભરાણા ને તો અતડો લઈને આવી છે હમણાં, તે જરીક સોલવાની જગ્યાએ વધારે સોલી નાખશે, ઉપાધિનો પાર નહીં. શાંતિથી સત્સંગ થાય ને વાહ વાહ, એક જ રાગ બતાલું બેસુરું મુદ્દણી નહીં, આનંદ આનંદ. કાલે એક ભગત આવ્યો હતો, મને કે તમે મને કે ઉપાડો લીધો પુરુષોત્તમ નારાયણના મહિમાનો, એકે મને કે લીધો, બહુ ખુશ છું. તહી મને એમ થયું કે આની ભાષા એવી છે, પહેલાં જ મને એમ થયું કે એમ કહેશે તમે પુરુષોત્તમ નારાયણના મહિમા ગાવાનો ઉપાડો લીધો એકે, એટલે મેં કીધું ખીજાણો લાગે, પણ કે બહુ ખુશ છું. પછી ખબર પડી એની ભાષા એવી છે, રાજી થઈ ગયો. મને કે 1000 રૂપિયાની કેસેટ લીધી, મને કે બધી લઈ જાય છે, હું અહીંયા સાંભળું ને બધાને સંભળાવું, મને કે બહુ મજા આવે છે, સ્વામિનારાયણનો મહિમા તમે ગાવ છો, મને કે રાજી થયો. રાજી બહુ થઈ ગયા કેસેટો સાંભળીને, તો લઈ ગયા બોલો 1000ની. એ કીધું સાંભળ સ્વામિનારાયણના લીલા ચરિત્ર કોઈ પણ સાંભળશે તો એનો બેડો પાર, સમજાણું. જો આવડ્યા આવડ્યા જોયા, આવીને બેસી ગયા છે ને, હે તમે આ સભાની શોભા તો જુઓ, આવડ્યા આવડ્યાથી માંડીને જો ઓલા ખુરશીવાળા, આ લોકો આ લોકમાં આવ્યા છે ને ઓલા લોકો વિદાય લેવાના છે, સમજાણું. બર્થડે અને કેવો ડે કહેવાય, જાય ડેડ ડે, હા એમ બધું આપણી ભક્તિ સિદ્ધિમાં બોલો સિદ્ધ છે. મજા મજા મજા. વાલા ભક્તો, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વિરચિત ભક્તિ સિદ્ધિ ગ્રંથને લગભગ આપણે 35મા ગુણ શામ સુધી લઈ આવ્યા હતા, ત્યાંથી આગળ લઉં છું. શામ નામનો ગુણ ધર્મસર્ગનો અણમોલ ગુણ છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શામની વ્યાખ્યા કરી કે શામ એટલે શું, બીજાને રૂડું લાગે તેવી રીતે શાંત બુદ્ધિએ કરીને બીજાને સમજાવવાની યુક્તિના વચનો બોલવા તેને શામ કહેવાય. બીજાને આમ સારું લાગે અને વાત માની જાય એવા જે યુક્તિના વેણ બોલવા તે શામ નામનો ગુણ છે. કોકને આવડે ને કોકને ન આવડે.
એ જ શાંત બુદ્ધિએ બોલીને રીજવે પરનું માન, શામ નામ છે તેહનું એવા જે મિષ્ટ વચન. બીજાને મીઠું મીઠું બોલીને સમજાવવાની કળા તેને કહેવાય શામ. આવડે તો આવડે, ધર્મસર્ગનો ગુણ છે. ઘણામાં આ ગુણ હોય, ઘણામાં ન હોય. ઘણા સંતોમાં હોય, ઘણા ભક્તોમાં હોય, ઘણા બાઈમાં હોય, ઘણા ભાઈમાં, બાળકમાં, બુઢામાં. ભક્તચિંતામણીમાં સંતોના સદગુણનું વર્ણન કર્યું ને ત્યારે આ વાત સ્વામી લખતા ભૂલ્યા નથી. સંશય હરતાને કલ્યાણ કરતા વળી વેદ પુરાણ ના વેતા, કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામ હું શિષ. કોમળ વાણીને વાચાળ વિશેષ,
વાણી કોમળ અને બોલકા માવડિયા સાધુ હોય ને એને હું વારંવાર વંદન કરું છું કે એની વાણીથી કેટલાય જીવના ભલા થઈ જાય. ભલભલા એવા હોય ને એવા તોય સુધરી જાય. આવું છે,
સુવાક્યથી વિશ્વ બધું વખાણે.
જો સારા સારા વેણ બોલતા આવડે તો જગત આખું તમારા વખાણ કરે.
સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે.
જો તમારી વાણીમાં બહુ કરકરાશ હોય, કટુતા હોય, ઝેર હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય તો તમારી અપકીર્તિ સંસારમાં કાયમ રહેવાની રહેવાની રહેવાની, એ તમારી વાણીનો દોષ છે.
ચડે પડે જીભ વડે જ પ્રાણી,
આપણને એવું લાગે ને માણા પગથી અધેર ચડે ને પગથી અઠો ઉતરે, ના, જીભથી માણા ઊંચો ચડે ને જીભથી અઠો પડે.
ચડે પડે જીભ વડે જ પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી.
વાણીને પાણી ગાળીને વાપરો, ખોટા ઢોળશો નહીં, બગાડીશો નહીં. શબ્દ અણમોલ વસ્તુ છે. ગાંધીજી એવું કહેતા કે ન બોલાયેલા શબ્દના તમે માલિક છો અને બોલાયેલા શબ્દના ગુલામ. એકવાર તમારા મુખમાંથી શબ્દ નીકળી ગયો પછી તમે એના ગુલામ છો, નથી બોલ્યા ત્યાં સુધી તમે શબ્દના માલિક છો. માટે ઉતાવળે કે વગર વિચારે કંઈ જ ન બોલીએ, પૂરો વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લઈએ, અને લઈએ તો યાદ રાખીને એને પાળીએ. સોનેરી સદબોધ છે આ. ભખ લઈને પ્રતિજ્ઞા લઈને ડફ લઈને પાછો મૂકી દે, અભી બોલા અભી ફોક. વગર વિચાર્યું લેવી લેવી કરીએ તો સંસારમાં આપણો ભાર ન પડે. હવ ભડભડ્યો કે અને વાઈડ્યો કે દોડડાયો હળંગડાયો ડફોળ એવા કેટલાક નામથી આપણને બિરદાવે.
માટે મિત ભાષી બનો, થોડું બોલો તો વજન રહેશે ને ઓછું બફાય. સાંભળવાનું વિશેષ રાખો, બોલવાનું કમ. ઘણા માણા સાંભળે ઓછું ને લવારો ઝાઝો કરે, એમાં સમજ્યા વગરનું કેટલું ઊંધું મારી દે. કારણ કે પૂરું સાંભળ્યું ન હોય એટલે પૂરું સમજ્યો ન હોય, ને સમજ્યા પહેલાં માંડે બક બક બકવાટ કરવા, તે સાંભળવા વાળા થાકી જાય ને પછી મુશ્કેલીનો પાર નહીં. સમજાણું? પછી ઓલ્યા કે પણ હું એમ નથી કહેતો. તો કેમ કહેશ? તો કે હું આમ કહું છું, તાલ લે. તે પણ તમે પૂરું સાંભળો ને એને બધું ઝોખવા માંડો. આવું ઘણા માણાને એવું હોય. કેરોસીનની લાઇનમાં માણા ઊભા હતા, એમાં પહેલો આવ્યો, ત્યાં તો બધાએ ડબલા ડોલસા મારીને કાઢ્યો બારો, કાંઈ વચમાં કેમ ગીરો, વચમાં કેમ ગીરો, નીકળ નીકળ કરીને કોણીએ સડાઈને એક બાજુ લઈ ગયા. પછી ઓલ્યો બોલ્યો, જો તમે મને આમ કરશો ને તો હું દુકાન નહીં ખોલું. તો એ બધાને ખબર પડી કે આ તો દુકાનવાળો છે, આને તો જાવા દે. એમ ઘણી વખત માણસ છે ને વિચારે સમજે હણે કાંઈ નહીં ને, એ તો બિચારો આમ લાઈન ક્રોસ કરીને દુકાન ખોલવા જતો, તો કે તું લાઈનમાં સીડ્યો જ કેમ, ડબલાવાળી કરી બોલો. હા, એ ધીરજવાળો ન પૂછવા તો ઘણો માર્યા પછી બોલ્યો કે પછી તો હું દુકાન નહીં ખોલ્યા. હા વાત છે ભાઈ, પ્રતિજ્ઞા એકદમ ન લેવી, ખૂબ વિચારીને પ્રતિજ્ઞા લેવી, લીધેલી પ્રતિજ્ઞા પાછી યાદ રાખવી. ઘણા હવારે પ્રતિજ્ઞા લે ને હાજે ભૂલી ગયા હોય, કે હાજે પ્રતિજ્ઞા લીધી હવારે ભૂલી ગયા હોય કે હું મેં ઠરાવ કર્યો હતો, એ હવારે વાંચે તો ડાયરી નીકળે. અને જો પ્રતિજ્ઞા લઈએ તો યાદ રાખીને એને પાળીએ. વાણી રસવતી યસ્ય યસ્ય શ્રમવતી ક્રિયા લક્ષ્મીર દાનવતી યસ્ય સફલમ તસ્ય જીવનમ. મસ્ત વાત છે. લ્યો હું બોલાવું એમ બોલજો. વાણી રસવતી યસ્ય,
વાણી રસવતી યસ્ય,
યસ્ય શ્રમવતી ક્રિયા,
યસ્ય શ્રમવતી ક્રિયા,
લક્ષ્મીર દાનવતી યસ્ય,
લક્ષ્મીર દાનવતી યસ્ય,
સફલં તસ્ય જીવનમ,
સફલં તસ્ય જીવનમ,
સફલં તસ્ય જીવનમ,
સફલં તસ્ય જીવનમ.
જેની વાણી મીઠી છે, વાણી રસવતી યસ્ય, જેની વાણીમાં મીઠાશ છે, રસ છે રસ, અને જેની ક્રિયા શ્રમ વાળી છે, વાણી રસવાળી અને ક્રિયા શ્રમવાળી, એટલે કે જે મહેનતુ માણસ છે, અને લક્ષ્મીર યસ્ય દાનવતી, જેની લક્ષ્મી દાનવાળી છે, ઘરમાં પૈસો આવે તો એમાંથી અમુક ભાગનું દાન કરે જ, એટલે એની લક્ષ્મી દાનવાળી કહેવાય. વાણી જેની રસવાળી, ક્રિયા જેની શ્રમવાળી, અને લક્ષ્મી જેની દાનવાળી, સફલમ તસ્ય જીવનમ, એનું જીવન સફળ છે. જોવો જોઈએ આપણે એવું છે. પાછું બધું ચકાસતા જવું જોઈએ. સમજાણું? સ્વામીએ વાત કરી છે, આ વાતો કરીએ છીએ એ પ્રમાણે વિચારતા જવું, અને પોતાની ખોટ હોય એને ઓળખવી અને પછી ટાળવી, એમ કથામાં બેસી ત્યારે આ બધું વિચારવું. શું અદ્ભુત વાતો છે! આ વાણી વિશે તો ઘણું કહેવાય, પણ આટલું સમજાણું. હવે દોષ આવે છે, કપટ નામનો દોષ. આધ્યાત્મિક માર્ગનો અને સુખી જીવનમાં સજ્જન માણસોને અતિ નડનારો ભંગાર દોષ એટલે કપટ. સદગુરુ ગોપાલ સ્વામીએ કપટની વ્યાખ્યા કરી, કોઈકને દેખાડવાને અર્થે ઉપરથી નિષ્કામાદિક ધર્મ પાળવો, પણ કોઈ ન દેખતા હોય ત્યારે તો ધર્મનો ત્યાગ કરીને મનમાં આવે તેમ વર્તવું, તથા સારા દેખાવા પોતાના દોષો બીજા ન જાણે તેમ વર્તવું, એને કપટ કહેવાય. બે વ્યાખ્યા કરી, એક તો કોઈકને દેખાડવા ઉપરથી નિષ્કામાદિક ધર્મ પાળે અને કોઈ ન જોતા હોય ને ત્યારે મન ફાવે એમ કરે, આ કપટી. ને બીજું, હારા દેખાવા હારું પોતામાં જે દોષો હોય, ખામી હોય, કસર હોય, ખોટ હોય, ભૂલ પડી ગયો હોય, કંઈક થઈ ગયું હોય, એ માળો કે જ નહીં. હારા રહેવા હારું આ કપટ કહેવાય. સમજી ગયા ને?
એજ કોઈકને દેખાડવાને ધર્મ ઉપર જી ધરે તે કપટ કોઈ ન હોય ત્યારે કૃત્ય તે ઉલટું કરે.
આનું નામ કપટ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લોયાના 5માં કપટી અને નિષ્કપટીના લક્ષણ કયા છે તે વચનામૃતના જે અભ્યાસુ હોય એને ખ્યાલ પડે. જુઓ શું કીધું છે કે પંચવર્તમાન સંબંધી પોતામાં કાચેપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચબ જેમાં ન હોય એવા જે સંત તેની આગળ કહેવી, એ કાચબ કહેવી, એ બધું કહેવું. અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. કેટલી વાત આવી ભાઈ? ત્રણ. એક, પોતામાં એવી વાસના હોય, પોતાનો એવો ખરાબ સ્વભાવ દોષ હોય, એ કહેવો. એક વાત. બીજી, કોઈકનો અભાવ આવ્યો હોય, આપણામાં કાંઈ દોષ તો ન હોય, આપણે હોના જેવા હોય, આપણે પૂરા નિષ્કામી હોય પણ કોકમાં કામ દેખાય, આપણે પૂરા નિર્માની હોય પણ કોકમાં માન દેખાય, તો એ પણ કહેવું કે મને અભાવ આવે છે, નિષ્કપટપણે કહેવું. અને ત્રીજી વાત, ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય, મનમાં એમ થાય કે ભગવાન હશે કે નહીં હોય, આ દુનિયામાં બધું એમનામ ડિંડક નહીં હાલતું હોય ને, નાસ્તિકતાનો જે ઘાટ થાય એ પણ કહેવો. આ ત્રણે માઇલી કસર પોતામાં હોય અને જો સંત આગળ ન કહે તો એને કપટી જાણવો. લો, આપણે કપટી છે કે નિષ્કપટી જોવા જોઈએ. માલકો, અપને દિલ કે દરવાજે કો ખોલ કર ભીતર દેખ લીજે, ઇન તીનો માઇલી કોઈ ભી કસર હો ઓર સંત છે તુમ છુપા કે રખતે હો તબ તો કપટી હુએ. એસા કપટી ભગવાન કો પસંદ નહીં હે, કપટી કા કલ્યાણ નહીં હોતા હે. કપટથી બહુ નુકસાન થાય, બહુ નુકસાન થાય, પારાવાર નુકસાન થાય. બધાયનું કલ્યાણ થાય પણ કપટીનું ન થાય, નુકસાન ગણી લેજો. પ્રથમ પ્રકરણના 35માં વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ એવું બોલી ગયા કે કપટ રાખવાથી આસુરી બુદ્ધિ થઈ જાય છે. બોલો, આસુરી બુદ્ધિ થઈ જાય નહીં? હા. પ્રથમ પ્રકરણના 76માં વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા, જે કપટ રાખે તેની સાથે અમારે બનતું નથી. કાઢ નાખ્યો. બોલો, આસુરી બુદ્ધિ કરવી છે આપણે? નહીં ને, તો કપટ ન રાખતા. બોલો, ભગવાનને આપણી હારે ન બને એ વાત તમને ગમશે? નહીં ને, તો કપટ ન રાખતા. અને હરિચરિત્રામ સાગરમાં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે કપટ રાખે તો ચિત્ત નારદ અને પર્વતની પેઠે જુદા પડે, કુસંપ થાય, કુસંપ, કપટથી કુસંપનો જન્મ થાય, સમજ્યા? કુસંપથી કલહ થાય અને કલહથી ભયંકર પછી દુઃખો આવે. નારદ પર્વતની પેઠે કપટ રાખનારાના મન અલગ થઈ જાય. કપટ જ્યાં હોય ને ત્યાં વિશ્વાસ નામનું પરમ દૈવત ન હોય. એકાબીજી એકાબીજાને કુશંકાની દ્રષ્ટિએ જોવે, એમાં શું મજા આવે? સ્ત્રી ધન ખાન પાન આદિ કપટ કરનારા છે ને કપટ કરાવનારા છે. આ બધા કપટ કરાવે. 25. શ્રીકૃષ્ણ અને બળદેવ બંને શુદ્ધ હતા, છતાં બળદેવજીને શ્રીકૃષ્ણ વિશે કપટ દેખાયું. ઘણી વખત આવું થાય, બોલે નો કપટ કર્યું હોય તો એ ઓલું સ્વયં તક મણીને લઈને બળદેવજીને કૃષ્ણને વિશે કપટનો વેમ પીડ્યો. બોલો, એમ વેમ બહુ પડ્યા. સ્ત્રી ધનને ખાનપાન બહુ વેમ પાડે, બધે ખોટા. નિષ્કપટતા રૂપી અમૃતમાં કપટ રૂપી ઝેર મળે તો બધું ઝેર થઈ જાય છે. સૌથી પ્રથમ પોતાના વર્તનને નિષ્કપટ કરવું, પ્લીઝ પહેલું આ કરવું. ઘણા માણા પોતે નિષ્કપટ થાય નહીં, કોકને નિષ્કપટ કરવાની બહુ જોર માર્યા કરે મફતનું. તે હવ પ્રથમ પોતાના વર્તનને નિષ્કપટ કરવું, હરિભગત થઈને લોકોને દેખાડવા, ઉપરથી ધર્મ રાખે ને છાનો પાપને માર્ગે પ્રવર્તે, તેને મર્યા પછી અપાર દુઃખ સહન કરવું પડે છે. શ્રીજી મહારાજ બોલે છે, સત્સંગથી ગમે તેવા જનો સુધરે છે, પણ કપટી સુધરી શકતો નથી. સત્સંગથી ગમે એવા હોય ને એ સુધરે, પણ એક કપટી સુધરે નહીં. તમે કપટી તો નથી ને? ઉપરથી ને અંતરથી જુદા હોય એવા કપટી શ્રીહરિના ચોર છે. કપટી અંત્ય વિમુખ થઈ જાય છે ને સત્સંગનો અધિક દ્રોહ કરે છે, તેનું અપાર એને પાપ લાગે છે. માટે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું, નિચ્છદ્મ વર્તી તવ્યમ ચ સાધુ નામક ગ્રત સદા. સાધુની આગળ હંમેશાને માટે નિષ્કપટ વર્તવું એમ શિક્ષાપત્રીની કલમ છે. આપણે રોજ વાંચીએ શિક્ષાપત્રી. અને જે માણસ નિષ્કપટ થાય એને લાભનો પાર નથી. જો વચનામૃત પ્રથમ પ્રકરણનું 30મું, એમાં મહારાજ બોલ્યા, જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. ગમે એવા મલિન ઘાટ હોય પણ નિષ્કપટપણે કરીને સત્સંગ કરે તો ઘાટનો નાશ થઈ જાય. બોલો, એવો સત્સંગનો તો અતિશય મોટો પ્રતાપ છે. માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. જે નિષ્કપટ સત્સંગ કરે છે તે જ તરે છે. વળી હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એવું બોલ્યા કે નિષ્કપટ ભક્તની સાથે જ મારે પ્રીતિ ટકે છે. સાંભળજો, શું કીધું? નિષ્કપટ ભગત સાથે જ મારે પ્રીતિ ટકે છે. સત્સંગમાં જે લાભ છે તે કપટ તજે તેને જ છે એમ જાણવું. કપટીને કોઈ લાભ નહીં. બેરો હોય એની આગળ ગમે એટલા સુંદર વાજા વગાડો કાંઈ કામના, આંધળાની આગળ હોળે શણગાર સજીને ઉભારો કાંઈ કામનું, બોલો, એમ કપટીની આગળ આ સત્સંગ હાવ નકામો છે, કાંઈ કામનો નહીં. સત્સંગ એને જ કામ લાગે છે જે નિષ્કપટી હોય. નિષ્કપટી થયા વિના સત્સંગનો રંગ ચડે નહીં. નિષ્કપટી ભક્તનો પાયો જ સત્સંગમાં પાકો છે. જે નિષ્કપટ થાય છે તેને અમે પરમહંસ માનીએ છીએ, ભલે ભગવાનો પહેર્યા અને બાકી પહેર્યા હોય તો હું. નિષ્કપટ ભક્તને અમે મુક્ત માનીએ છીએ. કેટલી સરસ વાત આવીને, નિષ્કપટ ભગતને અમે મુક્ત માનીએ છીએ. રામાયણમાં લખ્યું છે, પાપ પુણ્ય છુપ છુપ કરો, સોવત કરો કે જાગ. પાપ પુણ્ય છુપ છુપ કરો, સોવત કરો કે જાગ. તુલસી કબલગ છુપ રહે, ઘાસ ઘુસાઈ આગ. તુલસી કબલગ છુપ રહે, ઘાસ ઘુસાઈ આગ. ઘાસનો ઢગલો પડ્યો હોય એમાં તમે આગ ઘૂંસાડો, એ છાનું રે કે ભડકો થાય? એમ કંઈ પણ પાપ કર્યું હોય તમે હંતાય હંતાઈને પણ છેવટે એ ભડકો થાય થાય ને થાય. એ જ પાપ નહીં અંધારે રહે, પાપ નહીં અંધારે રહે, છાનો કરો કે ચોકમાં. અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં. આ લોક કે પરલોકમાં ઈ ઉઠવાનું, માટે નિષ્કપટ જીવન જીવવું.
નિષ્કપટ નાથની ભક્તિ સમજો સુખ નો ભંડાર, નિષ્કપટ નાથની ભક્તિ એ જ તમે સમજો સુખ ભંડાર, એની બરોબરી નોય કોઈ બીજું એ તો સર્વે સારનું સાર છે.
લ્યો, નિષ્કપટ નાથની ભક્તિની બરાબર કોઈ ભક્તિ થતી નથી એ તો સર્વે સારનું સાર છે. માટે ભક્તિને નિષ્કપટ રાખવી, કપટના માથે પડાળ ન ચડાવવા. આમ આપણે કપટની વાત કરી, તમે કહેશો કે અમારામાં કપટ તો છે, થોડું ઘણું અમે હંતાડીએ છીએ, દોષો સ્વભાવો વાસનાઓ ઘાટ સંકલ્પો દાટીએ છીએ, અપમાન થવાની બીકે, હલકા થઈ જવાની બીકે, આપણી પછી આબરૂ ન રહે, આપણને એવી દ્રષ્ટિએ જોવે પછી મજા ન આવે, માટે થોડું ઘણું તો કપટ થઈ જાય છે, શું કરીશું. ગોપાળાનંદ સ્વામી કહે છે, કપટ ટાળવું હોય તો ઉપાય બતાવવું. બોલો, મંજૂર મંજૂર છે? ગોપાલ સ્વામી બોલ્યા, કપટને ટાળવા સારું એમ વિચાર કરવો જે મારામાં કપટ છે, માટે એ કપટે કરીને મારો જીવ આસુરી થઈ જશે એમ વિચારીને પછી તેને ટાળ્યાને અર્થે મનમાં નિરંતર અનુતાપ કર્યા કરે, ને તે કપટ ન ટળે ત્યાં સુધી જેમ જળ વિના મચ્છ તરફડે ને મચ્છ, તેમ તેને રાત્રિ દિવસ નિદ્રા ન આવે, તથા શીત ઉષ્ણ ભૂખ તરસની પણ ખબર ન રહે. પછી જે મોટા એકાંતિક સંત હોય તેને એ દોષ કહે જે મહારાજ મારામાં આ દોષ છે, તે ટળે એવો ઉપાય મને દયા કરીને બતાવો બાપ, દયા કરી ને એ દોષ મારામાંથી ટળે ત્યાં સુધી દયા કરીને મને કઠણ વંચનના ડંખ મારજો બાપા, મારી મારીને મારો એ દોષ ટાળી નાખજો, દયા રાખજો મારો દોષ ટાળો. એમ કરે તો ધીરે ધીરે એ દોષ કાળે કરીને ટળી જાય છે. બોલો, આપણે કોઈ મોટાને કીધું કોઈ દી કે મારામાં દોષ છે ને બાપા મને કહેજો, ટળકાવજો ને મને એ વચનના ડંખ મારીને દોષ મારો ટાળજો, ન ટળે ત્યાં સુધી કીધે રાખજો, કૃપા કરજો, એમ કોઈ મોટાને શરણે ગયા, અંદરની નબળાઈ ખુલ્લી કરીને એની આગળ કીધી, ઢગલો કરી, ખપ જ ક્યાં છે કલ્યાણનો? ખપ હોત તો એમ કર્યું હોત, અને જેને જેને ખપ છે એ બધા એમ જરૂર કરે છે. વાલા ભક્તો, માટે વિચાર કરજો, કલ્યાણમાં અંધારું રહી ખોટું. આવો અવસર મળ્યો છે, વારે વારે મળે નહીં. આ તો મોટા ભાગ્ય તે આ મનુષ્ય જન્મ ભરતખંડમાં આ સત્સંગને આ બધું મળ્યું, હવે કચાશ ન રખાય. આમ કપટ પ્રકરણની વાત અહીં પૂરી કરું છું, અને હવે ગુણ આવે છે એનું નામ છે સામ્ય. તમે કહેશો સામ્ય એટલે શું? જો સુખ દુઃખને વિશે સંપણું કહેતા જેમ પોતાને સુખ થાય ને રૂડું લાગે છે, ને જે રીતે સુખ થાય તે જ ઉપાય કરાય છે, તેમ બીજાને પણ સુખ થાય તેવી રીતે જ વર્તવું ને તેમ જ બોલવું, તથા જેમ પોતાને દુઃખ થાય ને ભૂંડું લાગે છે ને દુઃખ થાય તે ઉપાય નથી કરતા, તેમ બીજાને દુઃખ થાય ને ભૂંડું લાગે તેવી રીતે ન વર્તવું તેને સામ્ય કહેવાય. આઈ બાદ દિમાગ મેં? આપણે હંમેશાને માટે આપણને સુખ થાય એમ કરીએ છીએ કે નહીં? એમ જ બોલીએ છીએ ને, એમ જ વર્તીએ છીએ ને? લ્યો, એવી જ રીતે બીજાને સુખ થાય એમ જ બોલવું, એમ જ વર્તવું, એનું નામ સામ્ય. બીજાને દુઃખ થાય એમ કરીને આપણને સુખ થાય એમ કરીએ, એ કાંઈ સામ્ય ન કહેવાય, વિષમ કહેવાય. હવનું ભલું થાય એમ વર્તે એનું નામ સામ્ય. એ જી સુખ દુઃખ જેવું આપને બીજાને પણ એમ, સુખ દુઃખ જેવું આપને બીજાને પણ એમ, જાણે તે તો સામ્ય છે, વર્તે તત્પર તેમ, વર્તે તત્પર તેમ. હોય વિષય જે સાર અસાર, પણ માઈક નો તિરસ્કાર, ગુણ સામ્ય તેને કહે સંત, એને ઈચ્છે છે મોટા મહંત. લ્યો વિષય સાર અસાર હોય એમાં સારનું ગ્રહણ કરે ને અસારનો ત્યાગ કરે એને સાયમ્ય નામનો ગુણ કહેવાય છે. મોટા મોટા મહંતો પણ એ ગુણને ઈચ્છે છે. નોય હેલું સ્વામી રામતીર્થ આ બાબતમાં સરસ બોલે છો. સ્વામી રામતીર્થ એ કે જેવું જે આચરણ પોતાને ગમતું હોય, ધ્યાનથી સાંભળજો, જેવું જે આચરણ પોતાને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યે કરો. તમને કોઈ ગાળ દે એ તમને ન ગમતું હોય તો તમારે કોઈને દેવી નહીં. હે સાચું ને, જેમ આપણી માતા બેન પત્ની દીકરી પ્રત્યે કોઈ કુદૃષ્ટિ કરે તો આપણને ગમતું નથી, માટે કોઈની મા બેન દીકરી સામે આપણે કુદૃષ્ટિ કરવી નહીં. આપણે જોયા કરવું મને શું ગમે, મને આ ગમે આ ન ગમે. જે આપણને ન ગમતું હોય તે બીજા પ્રત્યે ક્યારેય આપણે કરવું નહીં. કેટલી સરસ વાત છે. જેવું જે આચરણ પોતાને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યે કરો. બીજા પ્રત્યે રાખેલો સદભાવ મોટો સદગુણ છે. સુના તમને, બીજા પ્રત્યે રાખેલો સદભાવ મોટો સદગુણ છે. બધા પ્રત્યે સદભાવ રાખો. કોઈના પ્રત્યે હલકા વિચારો ન કરો પ્લીઝ. કારણ કે સદભાવ વળતા સદભાવને જન્મ આપે છે. તમે સદભાવ રાખો હામા પ્રત્યે તો એના દિલમાં તમારા પ્રત્યે પણ સદભાવ જન્મે. અને તમે જો હામા પ્રત્યે હલકાઈ દાખવો તો તમારા પ્રત્યે એને જરૂર હલકાઈ ઊભી થાય. આ તમને કીધું, પછી કહેતા નહીં તમે કીધું નહોતું. માટે હવને હારા માનવા માંડો તો તમારા પ્રત્યે હવને હારાપણાનો ભાવ થાય. તમે બધા એને નકામાન હડેલા ને અવગુણિયાને ડફોળ ને મૂરખ ને એવા બધા માનીને બેઠા હો અને તમે જ જાણે હારા તો તમને હવે હારા માને લે લેજો. વાવો એવું ઉગે. તમે જેવો સામે સદભાવ કરો એવો બધાને તમારામાં થાય. કુદરત હવ મારિયા છે. ડોંગરેજી મહારાજ કહેતા કે છાતીમાં લાત મારનાર પ્રત્યે પણ સદભાવ જાગે તો જ પરમેશ્વરના અંતરમાં આપણા પ્રત્યે પ્રેમ ભાવ જાગે. સહન કરવું જોઈએ. સદભાવે યુક્ત કાર્ય દ્વારા જ સારા વિચારો અને પ્રભુમાં પ્રીતિ જાગે છે. માટે સદભાવે યુક્ત કાર્ય કરવા, કુભાવે યુક્ત કદી કાર્ય કરવા નહીં, રાગ દ્વેષે કરીને કોઈ કામ કરવું નહીં. પ્લીઝ, રાગ દ્વેષે કરીને જ કાર્ય કરનારા અસુર ગણાય, એમાં કાંઈ લેવાનું નહીં. અથર્વ વેદમાં તો એવું કહ્યું કે જેનો વ્યવહાર સદભાવ ભર્યો છે તેનો કોઈ વિરોધી નથી. દરેક જીવમાં પરમેશ્વર છે, માટે દરેકમાં સદભાવ રાખે છે તે પરમેશ્વરની સેવા કરનારો છે. તેને ધીરે ધીરે સારા મોળા વિચારોમાં સમબુદ્ધિ થાય છે, એ માણસ સિદ્ધ બને છે. કોણ દરેકમાં રહ્યું છે? પરમાત્મા. માટે દરેકમાં કેવો ભાવ રાખવાનો? સદભાવ રાખવાનો. જે દરેકમાં સદભાવ રાખે છે તે જ પરમેશ્વરની સાચી સેવા કરે છે. મંદિરે જઈને કેટલી સ્તુતિ પ્રાર્થના કરે ને દંડવટ કરે ને પાછો કોકના પ્રત્યે દ્વેષ રાખે ને ઈર્ષ્યા કોકની કરે, એ કાંઈ પરમેશ્વરનો ભગત છે? બોલો, ભક્તિ ભવાડાનો દાંડિયો પાર વગીનો, એકાદશીનો કોડી કરે ને વતાવ્યો થાય નહીં, કોકનું બગાડવા પહેલા નંબરે હોય. પાછો આવા બધા ભગત તો છે ને કપાળના કોટ જેવા ગણાય. અને એવા ભગત હોય આખો સંસાર ભર્યો છે. નિષ્ફળાન સ્વામી કહે નાખવા ક્યાં જવા. માટે અંતર શુદ્ધિ બરાબર રાખવી. બોલો, સદભાવ રાખવો. કેટલી સરસ વાત કરી. મોટો ગુણ છે, મોટો ગુણ. માણસ માત્રમાં આ ગુણ હોવો જોઈએ. માણસને બહુ વિષમતા થઈ જાય છે. બધામાં પરમેશ્વરનું એક સરખું દર્શન નથી રહેતું, વિષમ થઈ જાય છે, એટલે ડખાડખી થાય. હવે એક ગુણ આવે છે, એનું નામ છે અચાપલ. અર્થ, પોતાને મનગમતા વિષય સંબંધી પદાર્થની પ્રાપ્તિ થવાની હોય તો પણ ચંચળ ન થવું, તેને અચાપલપણું કહેવાય. ચંચલતા રહિત પણ મનગમતા વિષયો માન સન્માનો મળનારા હોય તો પણ જરાય આમ ચંચળ ન થાય, આકળો ન થઈ જાય, ધીરજ વિનાનો ન થાય એવો માણસ હોય એને અચાપલ કહેવાય. એ જી મનગમતા વિષયો ભલા મળવા સંભવ હોય તો પણ ચંચળ ન થવું અચાપલ ગુણ સોય. એનું નામ અચાપલ. પણ એ તો કોક વૈરાગી માણા હોય એનું કામ છે. બાકી તો મહારાજ કે તરત ચંચળતા આવે, વિષય ભાળીને જીવમાં સમજ્યા, દૂધ ભાળીને બિલાડી કેમ પૂછડી હલાવે, એમ જીવને થઈ જાય. એકવાર અકબરને સંત કુંભનદાસનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ. વૃંદાવનમાં કુંભનદાસ કરીને એક સંત થઈ ગયા, બહુ સારું સંગીત બજાવતા. એ અકબરને એમ થઈ ગયું એનું નામ સાંભળીને કે મારે એનું સંગીત સાંભળવું, સમજ્યા, કે માનસિંહ નામના રાજાને મોકલ્યા વૃંદાવનમાં કે જાઓ તમે કુંભનદાસને લઈ આવો. તો માનસિંહ આવ્યા, કુંભનદાસની પર્ણકુટીએ ગયા. કુંભનદાસ એ વખતે પાણીમાં પ્રતિબિંબ જોઈને તિલક કરતા હતા, આમ પાણીમાં જોઈ. એમની પાસે અરીસો નહોતો, એટલે માનસિંહ રાજાને એમ થયું કે હું અરીસો આપું, એટલે સોને મઢેલો અરીસો આપ્યો. એટલે કુંભનદાસ કે આ કચરાને લઈ જાઓ, મારે આને શું કરવું છે, કે મારે આ કચરું ક્યાં સાચવવું. માનસિંહ રાજા સ્તબ્ધ થઈ ગયો કે આ તો જબરો સાધુ છે, ખુમારીવાળો છે, પગમાં પડ્યો. પછી ધીમે રહીને વિનંતી કરી કે અકબર નહાપસા ભાઈ પૂરે હિન્દુસ્તાન કે બાદશાહ, આપકા સંગીત સુનને કા બહોત દિલ સે આશય રખતા હૈ, પ્યાર રખતા હૈ, આપ અવશ્ય દિલ્હી પધારે. હવે મોટો રાજા એનું વેણ ન કપાણવો, રીસો ફગાવી દીધો, પણ ઓલાને મોટાઈને ન આઘી કરી અકાણી. પછી આ પાડી બાદશાહની અરજીથી કુંભનદાસ દિલ્હી ગયા, ત્યાં જઈને સંગીત બંગીત વગાડ્યું. પછી પાછા આવ્યા વૃંદાવન આશ્રમમાં, ત્યારે કુંભનદાસજીના ભક્તોએ પૂછ્યું, શિષ્યોએ, કેમ થયું કે છે દિલ્હી. ત્યારે કુંભનદાસે જે વાત કરી ને એ અજબ ગજબની છે, સાંભળ્યા જેવી. હે જી આવત જાવત પનિયા તૂટી ઓર ભૂલ ગયો હરિનામ, આવત જાવત પનિયા ટૂટી ઓર ભૂલ ગયો હરિનામ, જાકું દેખે દુખ ઉપજે તાકું કરની પડી સલામ, કુંભન દાસ બાલ ગિરધર બિન યે સબ જૂઠો કામ, કુંભન દાસ બાલ ગિરધર બિન યે સબ જૂઠો કામ. આવું કીધું મરાઈ ગયા કે આવવા જવામાં કે ટાંટિયાને જોડા તૂટ્યા અને ભગવાનનું નામ તો ભૂલી ગયો કે, અને જેને જોઈને દુઃખ ઉપજે કે એને સલામ મારવી પડી. માટે ગિરધર વિના આ બધું ખોટું છે, એમ કુંભનદાસ બોલ્યા. એમાં તમે કાંઈ સમજ્યા કે ન સમજાણું, ભગવાન વિના બધું ખોટું છે બાપા, આ જગત આખું પંચ વિષય ને સંસાર ને મોટે બધું. હનુમાનજીએ પેલો સીતાએ હાર આપ્યો ને નવલોખો તોડી નીકળ્યો કે એમાં મારો રામ નથી, એનું મારે કામ શું, બોલો થાય એવું, સમજાણું. કંઈક માણાએ સંસારના મોહ ઉતારી નાખ્યા, સમજાય ને, પ્રભુ ભજી લીધા, જેને ભગવાન સમજાય એનું કામ છે. અને એવા જે માણસ હોય ને પરમેશ્વર ભજનારા, એને જ ભગવાનનું સુખ મળે છે. વિષય જોઈને ચંચળ થનારાને કાંઈ પરમાત્મા મળે નહીં. લ્યો અંત્યના 28માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાન સંબંધી સુખને કોણ પામે, પ્રશ્ન કર્યો. ત્યારે કીધું કે જુઓ ભાઈ, જેમ માછલું છે એ જળમાં જ આનંદ પામે, અને જળ વિના તો માછલું તો મર્યા જેવું થાય, શું મરી જાય. જળમાં હાલે ચાલે હરે ફરે મોજ કરે, પણ જળની બારું કાઢો તો દૂધમાંય ન જીવે, તેલમાંય ન જીવે, અને ગાયના ચોખા ઘીમાંય ન જીવે. એને તો જળ જીવન. એમ આ જીવને ભગવાન જીવન નથી થતા, અને પંચવિષય જીવન છે. તે જેને પંચવિષય મળે ત્યારે કોળમાં આવી જાય, આખો ચંચળ થઈ જાય, પંચવિષય ન મળે ત્યાં ઢીલો થઈ જાય, સમજાણું. એવાને ભગવાન સંબંધી સુખ ક્યારેય મળતું નથી. વાત આમ છે, પંચ વિષય જેણે બરાબર હૃદયમાંથી કાઢ્યા અને ભગવાન સંબંધી જ સુખને પોતે સ્વીકાર્યું છે, એવા જ ભગવાનના સુખને અનુભવે, પામે છે ને ભોગવે છે. હવે ઉદ્રેક નામનો એક ગુણ છે, ઉદ્રેક નવીન ગુણ છે. એનો અર્થ ગુણગ્રાહિતા, બધેથી ગુણગ્રહણ કરે એને ઉદ્રેક કહેવાય. ગોપાલ સ્વામી બોલ્યા, મોટા સંત થકી સદગુણનું ગ્રહણ કરીને પોતાનો ઉત્કર્ષ કરવાનો સ્વભાવ હોય, કહેતા તે ગુણો પોતે કેળવવા તેને ઉદ્રેક કહેવાય. મોટા સાધુના ગુણોને ગ્રહણ કરીને પોતે કેળવવા, પાછા ગ્રહણ કરીને વખાણ કરીને ખંખેરીને વયું જવું એમ નહીં, એ ગુણ કેળવવા, એનું નામ ઉદ્રેક. અદભુત 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 ગુણ.
સદગુણ મોટા સંતના જે લે શુભ થવા ચહાય, એ તો છે ઉદ્રેક ગુણ, ભાખે જનોની ભલાય. જી 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 જી, ભાખે જનોની ભલાય. માટે હવના ગુણ લેવા, માણા પોતાના જ ગુણ લે લે કરે, પોતાના જ વખાણ કરી કરી કરે, એ કઈ હારો નહીં. આત્મશ્લાઘા ધર્મ સર્ગમ આવે, દોષ છે દોષ, અને પર શ્લાઘા ધર્મ સર્ગમ આવે, એ ગુણ છે ગુણ. માટે ધર્મ સર્ગમાં રહેવું, અધર્મ સર્ગમાં ન જવું. સવારથી હાંજ પડે ત્યાં તો કેટલોય આપણે અધર્મ સર્ગ પચાવી ગયા હોય. બોલો, આપણે આપણા વખાણ કરવી એ અધર્મ કહેવાય, ધર્મ ન કહેવાય. ભગવાન સ્વામિનારાયણને શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખવું પડ્યું, સ્વમુખે અને સ્વશ્લાઘા ન કર્તવ્ય, લ્યો લખ્યું ને, પર નિંદા કરવાની ના પડી ને સ્વશ્લાઘા કરવાની ના પડી. લ્યો, સ્વશ્લાઘા કોને કહેવાય? તો કે પોતાની મોટપ જણાવવા હારું, બરાબર ધ્યાન દેજો, પોતાની મોટપ જણાવવા હારું તથા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સારું, પોતાના ગુણના કે કાર્યના પોતાને મુખે કરીને વખાણ કરવા તેને સ્વશ્લાઘા કહેવાય. પોતાના વખાણ, બહાર ક્યાંય કહેતા નહીં, હું ખાનગી પૂછી લઉં, હવારથી હાલ સુધીમાં તમારે આવું ક્યાંય થાય? થોડું ઘણું લીકેજ થાય છે, જોઈ જુઓ. જ્યારે જ્યારે બોલીએ ત્યારે આ જ હોય, બીજું શું હોય? અને પારકી નિંદા કરવી નહીં, પોતાના વખાણ કરવા નહીં, તો જીભની કોઈ જરૂર નહીં. પછી બોલવાનું બાકી શું રહ્યું? આપણે જ્યારે જ્યારે બોલીએ છીએ ત્યારે હું હારો છું, બીજા હારા નથી, એટલું જ આપણે બોલવાનું કારણ હોય, નહીંતર બોલી નહીં શું કરવાનું? વિચારી લો, નહીં તો શું બોલો? જીભ શું કરવાની? જો પારક્યાની નિંદા કરવાની ના પાડો છો અને પોતાના વખાણ કરવાની ના પાડો છો, તો જીભ શું કરવી પછી? લઈ જા, નથી જોતી, કોઈ જીભનું કામ જ ન રહ્યું. એક ગુરુએ એના શિષ્યોને બોલાવીને એટલું જ કીધું, એટલું જ, કે ચેલકાવો કોઈની નિંદા કરશો નહીં. ત્યારે એ ક્યારે બધા ચેલકા બોલ્યા, તો ગુરુજી અમારે કરવાનું શું? બીજું તો કઈ કામ નથી. આવું થયું, લ્યો. માટે આ તો બધું વાત જાવે છે. એ જી નિજ સ્વાર્થને સાધવા વડાય માટે જે કરે વખાણ સ્વગુણ તણા, આત્મશ્લાઘા તે હ નો હારું લાગ્યા. સ્વામી રામસુદાસજી એવું બોલ્યા કે પોતામાં માનેલી શ્રેષ્ઠતા, ધ્યાનથી સાંભળજો, પોતામાં માનેલી શ્રેષ્ઠતા તથા ગુણના અભિમાનને કારણે જ પોતાના મોઢે પોતાના વખાણ થાય છે.
ગોતી કાઢ્યું. વ્યક્તિને પોતાને મોઢે પોતાના વખાણ સાથી થઈ જાય છે એનો જવાબ આપ્યો, કે પોતામાં પોતે માનેલી શ્રેષ્ઠતા, પોતાના ગુણનું પોતાને અભિમાન કહેવાય, એને પોતાના ગુણોની પોતે જ શ્રેષ્ઠતા માની લીધી છે એને જ પોતાના ગુણનું અભિમાન કહેવાય, અને એ અભિમાનને કારણે જ પોતાને મોઢે પોતાના વખાણ થા થા કરે છે. દિબ્બી રાખે તો એ બોલાઈ જાય. સાંભળ્યું? ઓલી ત્રણ બહેનું હતી, તે તોતળી હતી, તે સંબંધ નહોતા થતા. એ મહેમાન જોવા આવે ને ત્યારે એને મૂંગી રહેવાનું કહેવામાં આવતું, કે બોલતી નહીં તમે તો તમે ક્યાંક માર્કેટમાં ખપો, તો માલ વેચાતો નહોતો, સમજ્યા? કોઈ ગરાગત થાય નહીં. એકવાર તો હારા ગામના મહેમાન આવ્યા અને આમને કડક સૂચન કરી દીધું કે બોલવા નહીં. પછી મહેમાન આવ્યા, બેઠા, સમજ્યા, બધું જોયું, ઘર ગમ્યું, કન્યાઓ આમ રૂપરંગે ઠીક લાગી,
પણ મહેમાન વિચાર કરે કાંઈ બોલતી કેમ નથી, સમજાણું? કાંઈક વાત કરે તો આમ આપણને એની બુદ્ધિની ચાતુર્યતાની વગેરેની ખબર પડે. એમાં મહેમાનમાં એક મહેમાન બહુ પાકો હતો, કે કોઈ પણ માણસને તમારે બોલાવવો હોય ને તો એના વખાણ કરવા પડે, એટલે બોલ્યા વગર ન રહે. હા, હમણાં હું એક જગ્યાએ ગયો, સમજ્યા? કે મેં કીધું કે તમે તો પણ આ કામ બહુ સરસ કર્યું, મને કે એટલું જ નહીં હો, આ પણ અમે કર્યું, આ પણ અમે કર્યું, શરૂ જ થઈ ગયો, સમજાણું? હા, પાછું બંધ થઈ ગયો. મેં કીધું પણ આટલા કાર્યો એ પાછા સરસ, અરે આના તો એવોર્ડ મળ્યા છે, વળી પાછું શરૂ થઈ ગયું. એટલે બંધ થાય એટલે આપણે જરાક વખાણવાનું, એટલે એ પોણો કલાક બોલે. પાછો બંધ થાય ને આપણે એક શબ્દ કહેવાનો, એટલે વળી પોણો કલાક બોલે. અખતરો કરજો લ્યો ખોટું હોય. એટલે મહેમાનને વિચાર થયો કે આનું કરવું હું. એટલે મહેમાન જમતા જમતા માંડ્યા કઢીના વખાણ કરવા, હું કઢી, હું કઢી. હો, ત્યાં તો એકને ન રહેવાનું, મેં બનાવી તે બોલી, સમજ્યા? ત્યાં તો બીજી બોલી, તે બનાવી તે તૂટી ગયું, વઘારી તો મેં ને, બોલો બીજી બોલી. ત્યાં તો ત્રીજી બોલી, બેસ હલાવી તી મેં, તે ત્રણેય મૂવી તોતળી, તે મેં મનવી આવી ગયા. બોલો લ્યો, પોતામાં માનેલી શ્રેષ્ઠતા જ સ્વ વખાણનું કારણ છે. જેમ વ્યક્તિએ પોતાનામાં બહુ મોટપને બહુ સદગુણને શ્રેષ્ઠતા ન માની લીધી હોય ને, એ શાંતિથી બેઠો બેઠો સાંભળે કોક બોલે, અને જેણે પોતાનામાં આવી શ્રેષ્ઠતા રૂપી અભિમાન ગ્રહણ કર્યું છે એ સાંભળે નહીં, એ સંભળાવ્યા બહુ કરે. સ્વામી રામ સુખદાસજીનું ચિંતન છે. અને જેણે પોતાનામાં શ્રેષ્ઠતા માની લીધી છે એ જ અભિમાન છે, અને એ અભિમાનને કારણે જ પોતાના મોઢે પોતાના વખાણ થાથા કરે છે અને બીજાના દોષો દેખાય છે. બીજાના દોષો દેખાવાનું કારણ પણ પોતાનામાં પોતાના ગુણોની પોતે જ શ્રેષ્ઠતા માની લીધી છે તે જ છે. બીજાના દોષ જોવાથી પોતાનું અભિમાન પુષ્ટ થાય છે. જબરી વાત આવી ને? બીજાના દોષ જોવાથી પોતાનું અભિમાન પુષ્ટ થાય છે, અને પોતામાં અભિમાન હોય એટલે જ બીજાના દોષ દેખાય છે, અને બીજાના દોષ જોવાય એટલે પાછું અભિમાન પુષ્ટ થાય. એક તો હોય એટલે સામે દોષ દેખાય, ને સામે દોષ દેખાય એટલે પુષ્ટ થાય. ભારે ઉપાય દીધો. અંતકરણની મલિનતાને કારણે બીજાના દોષ દેખાય છે. એટલા માટે અમે સુરતની કથામાં કીધું ખબર છે તમને, બે સમયે માણા બહુ ભૂંડો લાગે ને બે વખતે હારો. પોતાના જયારે માણા પોતે વખાણ કરતો હોય ત્યારે બહુ વહોવરો લાગે, ભૂંડો લાગે ખરાબ, અને કોકની નિંદા કરતો હોય ત્યારે બહુ ભૂંડો લાગે. પોતાના વખાણ કરતો હોય કોકની નિંદા કરતો હોય, આ બે ટાણે માણા હારો ન લાગે, કોઈ નહીં ગમે નહીં વાલો ન લાગે, જોજો, સમજાણું? અને બીજાના જયારે વ્યક્તિ વખાણ કરતો હોય ત્યારે વ્યક્તિ વજનદાર થઈ જાય, વાલો થઈ જાય, હારો લાગે, અને પોતે પોતાની જેવી હોય નિખાલસતાથી જયારે વાત કરતો હોય ત્યારે વ્યક્તિ હારો લાગે, મીઠો લાગે. હા, સમજવું જોઈએ. અને મેં બીજી વાત કરી હતી, તમે ઝેર જોયું છે? ઝેર હળાહળ ઝેર જોયું છે? નથી જોયું? કોકની નિંદા કરી છે નકરું ઝેર જ છે, અને અમૃત ભાડ્યું સ્વર્ગના દેવતાઓ પીવેશ, આપણે અહીં ભાડ્યું છે, આપણે બીજાના વખાણ કરીએ એ જ અમૃત છે. લ્યો, બે આનું આ લોકમાં છે ને, બે આપણા મોઢામાંથી નીકળે છે, મોઢામાં પીવાની જરૂર નથી, બે મોઢામાં જ છે, જ્યારે કોઈ ન પીતા, કેમ જે આપણા મોઢામાં જ છે, કોકની નિંદા કરી ઝેર જ છે, બસ એ પી જાઓ ને, નિંદા ન કરવી બસ, એટલે ઝેર પીધું કહેવાય. અને અમૃત છે ને, અમૃત બીજાના વખાણ કરવા, એ આપણામાં જ છે, લ્યો એ અમૃત પીધું કહેવાય. માટે સમજવું, કેટલી સરસ વાતો આવે છે, લાખ લાખ રૂપિયાની વાતો છે, મળે નહીં મળે. આટલી હારી હારી વાતોનું પ્રવચન હોય તો ઓલા બીજા ચીજા તો કેટલા રૂપિયા લે. અહીં આપણે મફત ગોપાલ સ્વામી કહી ગયા છે ને, એટલે કાંઈ કિંમત ન મળે, જલેબો થઈ ગયું લો. માટે વિચાર કરજો વાલા ભક્તો, કે હું શું કરવા આવ્યો છું ને શું થઈ રહ્યું છે, સ્વશ્લાઘા ને પર નિંદા ટાળવી હોય તો જરા ઊંડા ઉતરો કે હું શું કરવા આવ્યો છું આ લોકમાં, આ સત્સંગમાં, આ મંદિરમાં, આ મંડળમાં, આ ગ્રુપમાં, આ ભજનમાં હું શું કરવા આવ્યો છું અને શું થઈ રહ્યું છે એ જોવું. મારે શું મેળવવાનું ધ્યેય છે ને શું મેળવી રહ્યો છું. હું ક્યાં માર્ગે જવા આવ્યો છું ને ક્યાં જઈ રહ્યો છું. અરે હું ગુણ લેવા આવ્યો છું કે અવગુણ. હું સેવક થવા આવ્યો છું કે સ્વામી. હું મોટો થવા આવ્યો છું કે બીજાને મોટા કરવા માનવા. આવા સદવિચારોથી આત્મશ્લાઘારૂપી દોષથી અવશ્ય બચાય બાપા બચાય. ગુણ ગ્રહણ કરવાના લાભનો તો પાર નથી. શું કામ ગુણ ના ગ્રહણ કરીએ? ગુણ ગ્રહણ ઉપર તો નિષ્કળાનંદ સ્વામીએ ગુણ ગ્રાહક નામનો આખો ગ્રંથ લખ્યો. લ્યો સ્વામી રામસુખદાસજી એવું બોલ્યા, જો તમે એવું ઈચ્છતા હો કે કોઈ મને ખરાબ ના સમજે તો પ્રથમ તમે બીજાના દોષ જોવાનું બંધ કરો ને ગુણ જોવાનું શરૂ કરો તો જ તમારી નિર્દોષતા સુરક્ષિત રહેશે. કેટલી મસ્ત વાત છે. જો તમે એવું સમજતા હો કે મને બધા ખરાબ ન માને તો તમે બીજાને ખરાબ માનવાનું બંધ કરો, બિલકુલ બંધ કરો, તો જ તમારી નિર્દોષતા સુરક્ષિત રહેશે. અને વચનામૃતમાં મહારાજે કહ્યું, પ્રભુ બોલ્યા, કઠણ વચન કહેનારાનો ગુણ લે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. આપણે વધે કઠણ વચન કે એનો ગુણ લેવો, અવગુણો લેવો તો દિવસે દિવસે આપણો સત્સંગ અભિવૃદ્ધિને પામે. સત્સંગીનો ગુણ લે તો આઠે પોર અહીંયામાં આનંદ વર્ત્યા કરે. બોલો આનંદ જોઈ છે કે દુઃખ? ગુણ લેવામાં આનંદ વર્ત્યા કરે ને અવગુણ લેવામાં ઉદ્વેગ વર્ત્યા કરે. ઉદ્વેગ જોતો હોય ને અવગુણ લેવો અને આનંદ જોતો હોય ને ગુણ લેવો. પાકું અસદ વાસના નાશ પામે જો ગુણ લીધી લઈ લે કરીને ગુણ લે લે તો આપણી અસદ વાસના નાશ પામે. જો અવગુણ લઈએ તો અસદ વાસના થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 53માં 58માં એમ કહ્યું કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ પોતાનું અંગ વૃદ્ધિ પામે છે અને એની ભક્તિ વૃદ્ધિ પામે છે તથા સર્વે અવગુણો નાશ થાય છે ને એક પરમેશ્વરને વિશે અચળ નિષ્ઠા વર્તે છે જો ગુણ લઈએ તો. મધ્યના 37માં ચોખ્ખું લખી નાખ્યું કે સત્પુરુષ કઠણ વચન કહે છતાં એમનો ગુણ જ લે તો કોઈ રીતે ન ટળે તેવી કઠણ પ્રકૃતિ સ્વભાવ પણ ટળી જાય છે. ગમે એવો તમારો ખરાબ સ્વભાવ હોય પણ જો મોટા પુરુષ વઢે તો એ અવગુણ ન લઈને ગુણ જ લીધા કરીએ તો સ્વભાવ ટળી જાય. આવી અદ્ભુત વાત છે. અને વડતાલના 14મા વચનામાં મહારાજ બોલ્યા કે ભગવાન ને ભગવાનના સંતનો હૈયામાં ગુણ આવે તો વર્ણાશ્રમના ધર્મ લોપ્યાના પાપનો નાશ થઈ જાય અને જીવ અતિશય પવિત્ર થઈ જાય. જો ભગવાન ને ભગવાનના સંતનો હૈયામાં ગુણ આવે તો વર્ણાશ્રમ લોપ્યાના બધા પાપ બળી જાય અને આમ જો જીવ અતિશય પવિત્ર થઈ જાય. બોલો પવિત્ર થઈ જાય, પાપ માત્ર બળી જાય. ગુણ લીધાના ફાયદા તો જુઓ, શું કામ અભાવ અવગુણ લેવાશ. અને તમને ખબર છે, ગુણ લે તે મહાપાપી હોય તો પણ તેના સર્વે પાપ નાશ પામી જાય છે. વડતાલનું 14મું. ભગવાનના સાધુનો ગુણ લે તે મહાપાપી. કેવો મહાપાપ બળી જાય ગુણ લેવાથી, કેટલી મોટી વાત છે. વિમુખ જીવ જેને પાપી જાણે છે એ પાપી નથી અને વિમુખ જીવ જેને ધર્મી જાણે છે તે ધર્મી નથી. શું અદ્ભુત વાત છે. માટે ગુણ લેવાની ટેવ પાડવી. ઘણા માણસ ધર્મ નિયમ ભક્તિ ભજન સમજણ બધું બહુ સારું ધરાવતા હોય પણ બીજાના અવગુણ લેવામાં તો જબરા પાવરતા હોય. આનું શું કરવું? અંત્ય ભૂંહડિયો. લ્યો એક હતા હારા હરિભગત, એને 4 છોકરા. એક કે એને સત્સંગ નહીં એટલે એને કાયમ ચિંતા થાય કે અમે પતિ પત્ની ભગત હારા અને 4માંથી એકે અમારો સત્સંગનો વારસો રાખે એવા થયા નહીં. અરે રે, આ પુસ્તકોનો કબાટ, આ અમારી સેવા પૂજા, ભગવાનનું ટાંકું, મૂર્તિ, મંદિરો ક્યાં અમારે નાખવા? આ એકે સાચવશે નહીં. એમાં વળી એક છોકરો કંઈક સાધુ સંતો ગયેલા ને જોગમાં આવ્યો ને સત્સંગ થઈ ગયો વળી. સમજાણું? પછી એ છોકરો તો ભાઈ પૂજા લેવો ને પુસ્તક વાંચે ને એના રૂમમાં રાતે બધું વાંચી વાંચી કરે, એના મા બાપ બહુ રાજી થયા, સારું કર્યું. લો એક છોકરો ભગત થયો, આવું બન્યું. અને ઓલ્યા તૈણી ભગત નહીં, સમજણ આમ કોઈ વાંધો નહીં પણ ભગત નહીં, ભગત નહીં, બાકી કોઈ વ્યસન નહીં, આવું નહીં, કાંઈ નહીં. આ એક ભગત થયો એટલે એના મા બાપ એના બાપા રાજી થયા. એક વાર એના બાપા રાતે જાગ્યા અને એના છોકરાના રૂમમાં લાઇટ બળતી હતી એટલે જરાક આમ જોયું, ત્યાં તો છોકરો અડનાવત વાંચે. એના બાપાને આનંદ થઈ ગયો, એટલે હા છોકરો મારો આ સુધર્યો, સસંગી થયો. ત્યાં તો છોકરાએ જોયું મારા બાપા આવ્યા, એટલે છોકરાએ કીધું કે બાપા હું વતનાવત વાંચું છું, હું કેટલું ભજન કરું છું. ઓલે તૈણે જોયા આખી રાત ઘોરે છે, એટલે એના બાપા તરત રૂમ બહાર નીકળી ગયા અને બારણું બંધ કરતા કરતા એટલું બોલ્યા, ઊંઘ તો નથી બગાડતા ને કે એટલું કીધું, જતા રહ્યા, આખો મૂડ ભાંગી ગયો. સમજાણું તમને? આમાં આપણે ભગત થયા, હારા થયા, પણ કોકનું કાપતા થયા કે નહીં? તાર ભૂંહળીઓ વાળ્યો ને ભજન કીર્તન ઉપર પાણી ફેર્યું, ઓલા એ તરત કહી દીધું એના બાપાએ કે ભલે એ વટનાવ નથી વાંચતા, પૂજા નથી કરતા, પણ શાંતિથી હુવે જ છે, ઊંઘ તો નથી બગાડતા, તું તો ઊંઘ બગાડે છે, આને કરતાં હુઈ જા. આવું છે, માટે આ બીજાને હલકા કહેવા, ચિતરવા કે એની નિંદા કરવી એ તો બહુ ખરાબ ભાઈ, સારું નહીં. ગોપાલન સ્વામી એવું કહેતા કે જેને દત્તાત્રેયની પેઠે જ્યાં ત્યાંથી સિદ્ધાંત જ ગ્રહણ કરતા આવડે, કહેતા ગુણ જ ગ્રહણ કરતા આવડે, તે ક્યાંય બંધાતા નથી, બોલો, ને તેનો સત્સંગમાં અચળ પાયો થાય છે. એવી રીતે કપાસના બે ક્ષેત્રને દ્રષ્ટાંતે કરીને વાત કરી ગોપાલન સ્વામીએ, સરસ. અને તમે જાણતા હો કે ન જાણતા હો, પણ એક વાત હોના જેવી છે, કઈ ખબર છે તમને? હરિચરિત્રામાં સાગરમાં લખ્યું છે શ્રીજી મહારાજ કે તપ કરવા કરતા પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું ફળ વધારે છે. કર્યું હોય ચાંદ્રાયણ ને પાછો કોકની કાપે, તપ કરવા, વ્રત કરવા, જપ કરવા એના કરતા સંતના ગુણ ગ્રહણ કરવાનું ફળ વધારે છે. ગુરુ સંત અને હરિભક્તના અલ્પ ગુણ હોય, અલ્પ ગુણ તેને મેરુ સમાન કહે તે શુદ્ધ મનવાળો છે. પોતાના ગુરુ હોય, સંત હોય, ગુરુ ભાઈઓ હોય, હરિભક્તો હોય, એનો અલ્પ ગુણ હોય ને અલ્પ ગુણ એને મેરુ સમાન કહે તે જ સાચો શુદ્ધ ભાવવાળો છે, ને તે હરિભગતમાં મુખ્ય છે. હવે સાંભળજો, ફાવે તેવો અધર્મી હશે, કેવો? ફાવે તેવો અધર્મી હશે પણ સંત ભક્તને નિર્દોષ જાણી ગુણ ગ્રહણ કરશે તેનો ઉદ્ધાર થયા વિના નહીં રહે, એને પરચા થાય. બોલો, પરચા થાય. અને ફાવે એવો ધર્મી હશે, ભક્તિ બહુ કરતો હશે પણ અવગુણ 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 આવ્યા એવા જ કરતા હશે ને, એને કોઈ દી અભાગ્યનો પરચો નહીં થાય જીવનમાં, એનો ઉદ્ધાર નહીં થાય. આ વાત આમ જ છે. આપણે સત્સંગમાં અમુક અમુકના પરચા સાંભળ્યા, કાંઈ પાળતા ન હોય, કાંઈ ભજન ન કરતા હોય, હાવ સામાન્ય મંદિરના નોકર જેવા હોય, નહીં જેવો ભગતય ન હોય, અને મહારાજ એને દર્શન દે, એને તેડવા આવે, એને પરચો થાય, બોલો, એની રક્ષા કરે છે. એનું કારણ એક જ છે કે એ ગુણ ગ્રાહક કહેશે, ગુણ ગ્રહણ કરનારો. ભલે આમ તમે જોવો પૂજાય ન કરતો હોય, બહુ સોળે બોળે શુદ્ધિ કે આમ બરોબર કર્મકાંડ ધર્મનો દાંડિયો ન હોય, પણ ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો બહુ ગુણ લેતો હોય છે, અવગુણ નહીં લેતો હોય, તો જ ભગવાન એને પરચો દે, દર્શન દે. બાકી આખો દી ભજન કરતો, ધ્યાન ધરતો હોય, પણ પોતે પોતાની સમજણને, પોતાની બુદ્ધિને, પોતાના સાધનને બધા કરતાં શ્રેષ્ઠ માનીને દાંડીઓ ચાલીને બેહી ગયો હોય, એને પરચો ન થાય, એને દર્શન ન થાય. અને તમે જોવો તો એટલો બધો એ આમ મહાન લાગે, એના નિયમ ધર્મ તપ વ્રત જપ એની ઇન્દ્રિયોનો વિજય એની વાતચીત તમારે. પણ મનમાં મને ગયું છે હું શ્રેષ્ઠ છું, બીજા મારા જેવા નથી, ભગવાનને આ નથી ગમતું, એમ નહીં થાય. પરચો જોજો, પરચા જેટલા જેટલા આ સત્સંગમાં થયા છે એ કોને થયા છે? જેને કોઈનો અભાવ નથી ને એને જ પરચા થયા છે. ભલે બહુ સાધન ન હોય, ભક્તિ ન હોય, પણ હૌને વિશે દિવ્ય બુદ્ધિ હોય ને ગુણ બુદ્ધિ રાખતો હોય એની વાહે મહારાજ ફરે, એને સપનામાં આવે, એને સીધા દર્શન દે, એનો થાળ જમી જાય, એને વાત કહી જાય, કોકને તેડવા આવે તો એને દેખાય, એને અંતકાલે તેડવા આવે, કેમ જેને કોઈનો અભાવ નથી, બધામાં દિવ્ય બુદ્ધિ. અને જેને બીજાના અભાવ અવગુણ છે એને આ કોઈ લાભ નથી, આખા સત્સંગમાં આવું દેખાય છે. માટે વિચાર કરજો, તમે હો ડાયા તો ડાપણનું માન મેલો, કાલા ગેલાના છે પ્રભુ સમરસ સીતારામ. તમે પાળતા હો, જ્ઞાની હો, વૈરાગી હો, ભક્તિવાળા હો, નિષ્ઠાવાળા હો તો બાપા બહુ સારું પગે લાગી, પણ બીજાને તમે હાવ તુચ્છને હલકા માનીને એનો અભાવ અવગુણ લેલે કરો છો, એ તો કાળા કરુડ જેવી કાળપ છે, બહુ નબળાઈ છે, એ જરાય હારો સ્વભાવ નથી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભગવાનના ભક્તના ગુણ સંભાળીને ગાઈએ ત્યારે તે ગુણો આપણામાં આવે છે, ત્યારે શું કરવા? અવગુણમાં મન વિચારવા લઈ જઈ, સહેજે નેગેટિવ વિચાર આવે તરત મનને રોકી દે, ખબરદાર જો અવગુણમાં ખોતરણ કર્યું તો અવગુણ આપણા જ ખોતરવા, બીજાના નહીં. સમજ્યા? ભગવાનના ભક્તના ગુણ સંભાળીને ગાઈએ ત્યારે તે ગુણો આપણામાં આવે છે ને તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. સુતા સુતા ખાય પણ ભગવાનના ભક્તનું હારું બોલતો હોય તો તેની ચાકરી હું કરું, એવો મારો સ્વભાવ છે. ગુણાતીતાનંદ સ્વામી જોયું, અને શ્રીજી મહારાજ કહેતા કે ભગવાનના ભક્તનો સંતનો જે અવગુણ લે કે મારી આગળ વાત કરે એ તો મને દીઠોય ગમતો નથી, અને એની વાત પણ સાંભળવી ગમતી નથી, અને એની આરે હું ઘણું બોલવાને ઈચ્છું પણ બોલવાનું મન જ થતું નથી, અને એમ થાય કે અહીંથી જાય તો સારું. અને આપણે બીજાના અભાવ અવગુણ ગાવામાં બહુ પોતાની જાતને શ્રેષ્ઠ માનતા હોઈએ છીએ, કારણ કે આપણને મનમાં બહુ એવું છે કે મારા જેવો કોઈ નથી, એમ આનું હું કરું, હું જ કરું છું, મારાથી જ થાય, મેં કર્યું, હું જ આગેવાન ને, હું મટેરો, મારું માન ને, હું આ દાંડીઓ બહુ દુખી દેશું. એટલે બીજાનો મહિમા નથી થતો, નર્યો પોતાનો મહિમા થાય, ને જે કાંઈ પણ કરાય તે પણ પોતાનો મહિમા જગતમાં વ્યાપે એટલે કરાય, નહીં કેવળ શુદ્ધ ભગવાનને સંતો ભક્તોને સુખી કરવા. આ મોટો પ્રોબ્લેમ છે જીવ માત્રનો, અને એટલે જ એને ભગવાન પરચો દેતા નથી, દર્શન દેતા નથી, આઘારે છે. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, પાકે પક્કી પહેનિયા મેરે તનકી ચામ. તુલસીદાસજીએ કેવું કીધું, ભૂલે મારા રામનું નામ લે, એને હું મારા ચામડાના જોડા કરીને પહેરાવું, કેટલો મહિમા, હાવ નહીં જેવો હોય તોય બોલો. તુલસીદાસજી હાલ્યા જતા હતા રસ્તામાં, એમાં આમ વાડી ખેતરને આમ જંગલ જેવું આવ્યું તો એમાં બે સ્ત્રી પુરુષ વ્યભિચાર કરતા હતા, તે તુલસીદાસજીની નજર ગઈ, સમજ્યા? તે ઓલ્યાય ભાળી ગયા, આય ભાળી ગયા, એટલે ઓલા સ્ત્રી પુરુષ બહુ મોટા પીડ્યા કે અરે આપણને કોઈક ભાળી ગયું. એટલે તુલસીદાસને એમ થયું ભારે કરી, આ લોકોને ખબર પડી ગઈ હું જોઈ ગયો, એટલે તુલસીદાસજી ગાંડા જેવું વર્તન કરવા માંડ્યા હાલતા હાલતા, સમજ્યા? ત્યારે ઓલા બેન એમ થયું કહો આ તો કોઈક ગાંડો છે, સમજાણો, અને ભોંઠે મટી ગઈ. પછી તુલસીદાસજીએ આગળ જઈને પાછું વાળું જોયું, ત્યારે એ સ્ત્રી પુરુષની જગ્યાએ એને સીતારામના દર્શન થયા.
પછી તુલસીદાસજી આ સાખી લખી, સિયા રામમય સબ જગ જાની, કરહું પરામ જોરી જુગ પાની. પછી સાખી લખી, આખું જગત મારું સીતારામ રૂપ છે એમ. નિર્મળ દ્રષ્ટિ થઈ ગઈ આખી, સમજાણું મળ નીકળી ગયો. એટલે આ બધી વાતો અદ્ભુત છે. અને જો એવી નિર્મળ દ્રષ્ટિ આપણને ન થાય તો આપણને પરમેશ્વરનું દર્શન નહીં થાય. બીજું જગત તો જે છે એ છે, આપણાથી કાંઈ આ જગત નિર્મળ થવા નથી. આપણે થઈ જાય તો બસ એમ સમજીને તુલસીદાસજીઓ જેવો મહિમા રાખે, એના જેવી દ્રષ્ટિ રાખે, તો ભગવાન શ્રી હરિ અખંડ આત્મામાં દેખાય 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 અને ટાઢું ટાઢું રહે અને સુખ રહે. માટે વાલા ભક્તો, અહીંયા આટલી કથાને રોકાવું છું. અદ્ભુત વાત આવી, ગુણગ્રહણ કરવાની, નિષ્કપટ થવાની, આત્મશ્લાઘા નહીં કરવાની, આ બધી વાતોને જીવનમાં ઉતારજો. સહજાનંદ સ્વામી મહારાજ.